39 માહિષ્મતી નગરી સ્તબ્ધ થઈ ગઈ. નગરજનોએ હહૈને હંમેશા વિજેતાને સ્વરૂપે જોયા હતા. હહૈયો બંદીવાનો પકડી લાવ્યા હોય, પરાજિત રાજવીને પાંજરામાં પૂર્યા હોય અને નગરજનો તેમના પર થૂંકતા હોય, તેમને કાનના કીડા ખરી પડે તેવા અપશબ્દોથી ભાંડતા હોય, એવું જ માહિષ્મતીની પ્રજાએ જોયું હતું. તેમને મન હહૈયો અજય હતા, અન્યનો પરાજય. માહિષ્મતીના નાગરિકોને અપરસ સંતોષવાનું સાધન પૂરું પાડતો. આજ પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. અજય હહૈયો હારે એ તો ઠીક, પરંતુ તેમને બંદીવાન તરીકે માહિષ્મતીમાં ફેરવવામાં આવે તેવો આ પ્રથમ પ્રસંગ હતો. આથી સારી એ નગરી હેપ્ત ખાઈ ગઈ. દેરકાએ બોરિંગ ડસ્યા જેવું થયું હતું, છતાં બોરિંગપણાનો ફાંકો છોડ્યા વિના છૂટકો નહોતો. નગરજનોને ખાતરી હતી કે વિશ્વામિત્ર હવે લૂંટફાટ કર્યા વિના નહીં રહે. સાંભળવા મુજબ વિશ્વામિત્રના સૈન્યમાં દસ્યુઓ પણ હતા. એ દસ્યુઓ તો આર્યો પરના જૂના વેરદાજ પણ અવશ્ય કાઢવાના. હહૈયો બહારથી લૂંટ કરી લાવતા તે માહિષ્મતીવાસીઓને ગમતું. વગર મહેનતે મળતી લક્ષ્મી તેમને મીઠી મધ લાગતી, પણ લૂંટવાનો ભય કેવો કારમો હોય છે એનો તેમને હવે ખ્યાલ આવ્યો. એ ભયની કલ્પના માત્રથી તેઓ કમકમી ઉઠ્યા. માનવ વ્યવહાર રાક્ષસી બળ પર નહીં, પણ દેવી મૂલ્યો અનુસાર રચાવો જોઈએ એ વાત મહિષ્મતીના નાગરિકોને મનમાં પહેલીવાર ઉદ્ભવી. એક એક નગરજન થરથરતો હતો, છટકવાનો કોઈ માર્ગ રહ્યો નહોતો. હહૈયો હારે એવું તેમણે સ્વપ્ને વિચાર્યું નહોતું. વિકરાર હહૈયોને પરાસ્ત કરનાર વિશ્વામિત્રના લોહિયાર પંજામાંથી નિસહાય નિશસ્ત્ર નાગરિકો કેવી રીતે છટકવાના હતા? છટકવાની કોઈ બારી નહોતી. હહૈયો જીતને જ ટેવાયેલા લોકો છેલ્લી ઘડી સુધી ન ફકરા બનીને આમ તેમ ફરતા હતા. હહૈયોની હારના વર્તમાન આવ્યા એટલે તેઓ નિષ્કને સુંદરીઓને સંતાડવાની દોડાદોડીમાં પડ્યા. સુવર્ણના નિષ્ક તો ભૂમિમાં દાટી દેવાય, પણ રૂપવતી કન્યાઓ અને યુપીઓને ક્યાં નાખવી? ગાયો તો કાન્યકુંભજના રાક્ષસો જરૂર ઉઠાવી જવાના. શું થશે તેની કલ્પનામાં ચોમેર ગભરાટ વ્યાપી ગયો. માણસને નિષ્ક્રિય કરી દે તેવો ગભરાટ. ભયથી ધ્રુજતા નગરજનો બીજું કાંઈ ન સૂચતા પોતપોતાના ઘરમાં લપાઈને બેસી ગયા. કાન્યકુંભજના વિજય ઉન્મત્ત સૈનિકો ઘરના બારણા તોડીને પણ અંદર આવવાના, એમ જાણવા છતાં લોકોને ઘરમાં બેસી રહેવું વધારે સલામત લાગ્યું. નગરી સુમસામ થઈ ગઈ. હહૈયો જીતીને આવતા ત્યારે માહિષ્મતીના નગરજનો તેમના સામૈયા કરતા. આજ એ જ હહૈયો માહિષ્મતીમાં બંદીવાન સ્વરૂપે પ્રવેશવાના હતા. તેમની શરમ જોવા શેરીમાં કોઈ માણસ નહોતું. ગામમાં સોપો પડી ગયો હતો, પણ વિજેતા વિશ્વામિત્રનું સૈન્ય માહિષ્મતીમાં પ્રવેશ્યું ત્યારે નગરજનોએ અણકલ્પ્યું એવું વિચિત્ર દ્રશ્ય જોયું. કાન્યકુંભજના સૈનિકો દસ્યુઓ સુદ્ધા યશ કી ક્યારીઓ નહોતા કરતા. વિજેતા સૈનિકો નગરજનોને પીડતા હોય તેવી ચીસો સંભળાતી નહોતી. ક્યાંયથી નાગરિકોના ઘરના પ્રવેશ દ્વાર તૂટવાના અવાજ આવતા નહોતા. વિજેતા સૈન્ય ગામમાં પ્રવેશે ત્યારે જે જાતનો ડેકારો હોય તેનો સદંતર અભાવ હતો. ડેકારાના અભાવથી થોડા નાગરિકોમાં હિંમત આવી. તેઓ દબાતે પગલે ઘરના અંદરના ભાગમાંથી દિલ્હી સુધી બહાર આવ્યા. તેમણે ડરતા ડરતા ઘરની ડેલીના બારણાની તિરાડોમાંથી શેરીમાં જોયું ત્યારે તેઓ દંગ થઈ ગયા. મહારાજ વિશ્વામિત્રનું સૈન્ય વ્યવસ્થિત રીતે હારબંધ ચાલ્યું જતું હતું. કાન્યકુંભજનું સૈન્ય લડાઈ જીતીને આવતું હોય તેવું ઉચ્છૃંખલ નહીં પણ લડાઈ જીતવા જતું હોય તેવું ગંભીર લાગતું હતું. કોઈ સૈનિક નાગરિકોના બંધ ઘર સામે નજર પણ નાખતા નહોતા. માહિષ્મતીને દુશ્મન નગરી માનતા જ ન હોય એવો તેમનો વર્તાવ હતો. બીજી નવાઈ જેવી વાત એ હતી કે હહૈયોના સેનાપતિ ભદ્રશ્રેણી અને કોઈ પાંજરામાં નહોતા પૂર્યા, અરે તેમને બાંધ્યા પણ નહોતા. મહારાજ વિશ્વામિત્રની પાછળ 10 સૈનિકોની વચ્ચે ઘેરાઈને તેઓ અશ્વ પર આવતા હતા. તેમનો ચહેરો પડી ગયો હતો, માથું શરમથી નીચું ઢળી ગયું હતું. ઊંચું જોવાની તેમની સો નહોતી રહી પણ કાન્યકુંભજના સૈનિકો શત્રુ સેનાપતિનો પણ આદર કરતા હોય તેમ અદબભેર ચાલ્યા આવતા હતા. અને હા, સ્વયં મહારાજ વિશ્વામિત્ર હસ્તી પર નહોતા, અશ્વ આરૂઢ હતા. વિશ્વામિત્રના વિજેતા સૈન્ય સામાન્ય નાગરિકોના મકાન ન ઉડાવ્યા પણ શ્રેષ્ઠીઓના થોડા હર્મ્ય ખાલી કરાવ્યા. એ હર્મ્યમાં ગવાયેલા સૈનિકોને રાખ્યા. ગવાયેલામાં હહૈના કૌશિકના ભેદ નહોતા. ઘાયલ હહૈયોને પણ વિજેતાઓને હાથે ઉપચાર થતા હતા. યુદ્ધ ક્ષેત્ર પર બને તેટલા વિશેષ શત્રુઓને મારી નાખવા ઉત્કૃષ્ટ વિશ્વામિત્રના સૈનિકો એક ઘાયલ સૈનિકને પણ બચાવવા આકાશ પાતાળ એક કરતા હતા. વરવા શત્રુભાવની જગ્યાએ મધુરો બંધુત્વ ભાવ દ્રષ્ટિગોચર થઈ રહ્યો. મહાસ્મતિના પ્રત્યેક માર્ગ અને શેરી પર કાન્યકુંભજના સૈનિકોની ચોકી બેસી ગઈ. ચોકી કરતા સૈનિકો નાગરિકોના ઘરનું અસ્તિત્વ જ ન હોય તેમ પોતાના કાર્યમાં મગ્ન હતા. ખુદ હહૈયો કરતા માહિષ્મતી નગરી કાન્યકુંભજના સૈનિકોના હાથમાં વધારે સલામત હોય એવું દ્રશ્ય ઊભું થયું. ધીમે ધીમે લોકો એક પછી એક બહાર નીકળવા લાગ્યા. સૈનિકો તેમના પર નજર રાખતા પરંતુ તેમની કશી રોકટોક નહોતા કરતા. કાન્યકુંભજના સૈનિકો અસામાન્ય પરિસ્થિતિ હોવાનું સ્વીકારતા જ ન હોય એવો સામાન્ય તેમનો વ્યવહાર હતો. ગુપ્ત માર્ગ દ્વારા છટકી ગયેલા મહારાજ કૃતવીર્ય બીજે દિવસે પકડાઈ ગયા. મહારાજ કાયવય અને સેનાપતિ પ્રતરજનને તેમને મહારાજ વિશ્વામિત્ર સમક્ષ બંધન અવસ્થામાં રજૂ કર્યા. 2 દિવસમાં હહૈરાજ 2 દાયકા વૃદ્ધ બની ગયા હોય તેવા લાગતા હતા. મહારાજ વિશ્વામિત્રે હહૈરાજ કૃતવીર્યને જોઈ તેમનું સન્માન કરતા હોય તેમ ઊભા થયા અને પોતાને હાથે તેમણે પરાજિત રાજવીના બંધન છોડી નાખ્યા. પછી વિશ્વામિત્રે કૃતવીર્યના હાથ ઝાલી આગળ કર્યા અને અત્યાર સુધી ખાલી રાખેલા સિંહાસન પર તેમને માનભેર બેસાડ્યા. વિશ્વામિત્ર કૃતવીર્યને પોતાના વડીલની જેમ માન આપી રહ્યા. મહારાજ કૃતવીર્ય, હું વિશ્વામિત્ર કૌશિક સદગત ગાદીરાજનો પુત્ર અને ઋષિવર રૂચિક ભાર્ગવનો શિષ્ય આપની મૈત્રી વાંચું છું. હહૈયો હાર્યા છે એ હકીકતનો ઇશારો પણ કર્યા વિના વિશ્વામિત્રે વિવેકપૂર્વક કહ્યું. છતાં તેમણે રૂચિકનો તો ગૌરવપૂર્વક નિર્દેશ કર્યો જ. બરાબર એ જ પરે કૃતવીર્યના મહારાણી સભાખંડમાં પ્રવેશ્યા. તેમના ફિક્કા વદન પર વિષાદ હતો પણ તેમની ચાલમાં રાજવંશી ગૌરવ હતું. પોતાનું સ્થાન પતિની બાજુમાં જ હોય એમ બતાવવા તેઓ રાણીવાસનું એકાંત છોડી આપમેરે સભાખંડમાં આવ્યા હતા. મહારાણીના વદન પર ગ્લાની હતી, ભય નહોતો. મહારાજ વિશ્વામિત્રે ઊભા થઈ મહારાણીને વંદન કર્યા. મહારાણીએ સ્વાભાવિક જ આશીર્વાદ આપ્યા. આયુષ્યમાન થા. વિશ્વામિત્રે તેમને પણ અદબપૂર્વક મહારાજા કૃતવીર્યની બાજુમાં બેસાડ્યા. માં, હું મહારાજ કૃતવીર્યને એક વાત કરતો હતો. વિશ્વામિત્રે કહ્યું, તેમનો વિવેક સૌને મુગ્ધ કરી રહ્યો. શી? મહારાણીના સ્વરમાં પ્રતાપ હતો. સહસ્ત્ર અર્જુનની માતાને છાજે તેઓ તેમને વિશ્વામિત્રનો વિનય અને તેમના સ્વરની સંસ્કારિતા ગમ્યા. કાન્યકુંભજ અને માહિષ્મતી સંપથી ન રહી શકે. વિશ્વામિત્રે માહિષ્મતીને સમોવડિયું ગણતા હોય તેવા ભાવપૂર્વક કહ્યું, પણ તેનો ઉપાય શો? સામસામા આક્રમણ કરવા તે? મહારાણીએ મ્લાનસ્મિત કરતા પૂછ્યું, માં, એ ગઈ ગુજરી ભૂલી જાઓ. કોનો દોષ તેની ચર્ચામાં આપણે ન પડીએ. જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરીને આગળ વધીએ. હવે હું પૂછું છું, માં, કાન્યકુબજ અને માહિષ્મતી સંપથી ન રહી શકે? કેમ ન રહી શકે? અવશ્ય રહેવા જોઈએ. મહારાણી કૃતવીર્ય કરતાં સ્વસ્થ હતા. તેમને વિશ્વામિત્રની વાતમાં માનભર્યા સમાધાનની તક લાગી. બસમાં, આપ પણ સંપ ઈચ્છો છો તો આજથી કાન્યકુબજ અને માહિષ્મતી મિત્ર રાજ્યો બનશે. હરીફો મટી એકમેકને પૂરક બનશે. એથી રૂડું બીજું શું હોય? મારા વીર, મહારાણીને હજી વિશ્વામિત્રની વાત પૂરી સમજાતી નહોતી, છતાં તેમણે શિષ્ટાચારના વેણ કયા. વિજેતાનો આવો વિનય તેમને માટે નવો હતો. મહારાજ કૃતવીર્ય હજી શાંત હતા. સિંહાસન પર બેઠા હોવા છતાં તેઓ ધરતીમાં સમાઈ જવા માંગતા હોય તેમ નીચું જોઈ ગયા હતા. વિશ્વામિત્ર વિનય કરે છે કે અભિનય એ તેમને સમજાતું નહોતું. અત્યાર સુધીની બધી ચાલમાં તેમને વિશ્વામિત્ર અકર કોયડો લાગ્યા હતા. માં, હવે એક વિનંતી કરું. વિશ્વામિત્રનો વિનય ચાલુ હતો. વિનંતી? તમારે વિનંતી શા માટે કરવી પડે? તમે વિજેતા છો, જે જોઈએ તે મેળવવાના અધિકારી છો. મહારાણીએ કહ્યું, માં, મારા કોઈ વર્તનમાં આપને વિજેતાનો ઘમંડ દેખાયો હોય તો ક્ષમા ચાહું છું. વિશ્વામિત્રે માફી માંગી. ક્ષમા? પૂછી મહારાણી અટક્યા. પછી માતૃભાવની ભરતી આવી હોય તેમ ઉમેર્યું, જીવતો રહે વીર, તું ક્ષમા માંગવાને નહીં આશીષ પામવાને પાત્ર છો. તે વિજેતા અને પરાજિતો વચ્ચેના સંબંધોમાં નવો ચીલો પાડ્યો. તે મહારાજ કૃતવીર્યને જકડીને બાંધ્યા નથી, બાંધીને પાજનામાં પૂર્યા નથી. મને અપમાનિત કરવાને બદલે તું માં કહીને સંબોધે છે. વિશ્વામિત્ર, હું તને શું કહું? તું હાર્યો હોત તો અમે આટલા ઉદાર ન હોત. તમે ને તારા સેનાપતિને પાંજરામાં પૂરી અમે ચોક વચ્ચે પ્રદર્શનમાં મૂક્યા હોત. મહિષ્મતીના નગરજનો તમારા પર પુચકારપૂર્વક ફૂંકતા હોત. ક્ષમા તારે નહીં, અમારે તારી માંગવાની હોય. અમારે તારી પાસેથી ઘણું શીખવા જેવું છે. મહારાણી લાગણીવશ થઈ ગયા. અંતરની વાત તેમણે વિના સંકોચે જાહેર કરી દીધી. વિશ્વામિત્રની સરળતાએ તેમને વશ કરી લીધા. માં, મારી માતા અને બહેને મને શીખવ્યું છે કે પ્રત્યેક નારીમાં માતા અને બહેનના દર્શન કરવા એ જ સાચી સંસ્કારિતા છે. તારો માં શબ્દ તારી સંસ્કારિતા છતી કરે છે. માં, આપણી મૂળ વાત રહી ગઈ, વિનંતી કરું. વિશ્વામિત્રની વાત ધારી અસર નિપજાવી રહી. હજી વિનંતી શબ્દનો પ્રયોગ કરે છે? મહારાણીના સ્વરમાં લાળ અને ઠપકાનું મિશ્રણ હતું. માં, તમારા પુત્રને કાંઈક જોઈતું હોય તો વિનંતી કરે જ ને? વિશ્વામિત્ર તું મારો અર્જુન છો, તારે જોઈએ તે માંગી લે, એ મળવાનું જ છે એમ સમજી લેજે. મહારાણી જાણે સંધિની વાટાઘાટો કરતા હતા. માં હું થોડો ધૂની છું, મારી એક ધૂન પોષશો? સમગ્ર મહાસ્મતી રાજ્યમાંથી દસ્યુદાસોને મુક્ત કરવાની ઘોષણા કરશો? આટલું કહેતા વિશ્વામિત્રે મહારાણીને હાથ જોડ્યા. કોણ ઘોષણા કરે વીર? મહારાણીએ વિશ્વામિત્રના હાથ પ્રેમપૂર્વક પકડી લેતા પૂછ્યું, તમે? અમે તો પરાજિત છીએ. આમ કહેવા છતાં મહારાણીના મુખ પરનો ભાવ કંઈક જુદો જ વ્યક્ત કરતો હતો. હજી પણ તમને એમ કેમ લાગે છે માં? વિશ્વામિત્રે મંદ સ્મિત કરતા કરતા પૂછ્યું. મહારાણીનો મનોભાવ તેમણે પારખ્યો હતો. હકીકત મિથ્યા નથી થતી માં. જ્યારે હમણાં જ કાન્યકુંભજને મહિષ્મતીની મૈત્રીની વાત થઈ તે શું? વિશ્વામિત્રના સ્વરમાં લાગણીની ઉત્તેજના હતી. વેરના ઝેરને નિતારવાનો તેમનો પ્રયાસ હતો. એટલે શું તું તમે મહારાજ કૃતવીર્યને મહિષ્મતીના રાજવી તરીકે સ્વીકારો છો? મહારાણી અંતરનો આનંદ વ્યક્ત કર્યા વિના ન રહી શક્યા. એમાં નવું સ્વીકારવાનું શું છે? તેઓ રાજવી છે જ. મહારાજ કૃતવીર્ય સિંહાસન પરથી એકદમ ઊભા થઈને મહારાજ વિશ્વામિત્રને ભેટી પડ્યા. વિશેષ કંઈ તેઓ બોલી ન શક્યા. તેમણે માત્ર એટલું જ કહ્યું, વિશ્વામિત્ર. સભાખંડમાં એકત્ર થયેલા સૌ મુગ્ધ ભાવે જોઈ રહ્યા. પરાજિતનું દિલ જીતી લેવાની આ નવી રીત હતી. યુદ્ધ કર્યા છતાં વેરના કુંડારા વિસ્તરે નહીં તેનું માર્ગદર્શન કરાવતી આ નવી રાજનીતિ હતી. માં દસ્યુદાસોની મુક્તિની ઘોષણા કરાવશો? વિશ્વામિત્રે વરી યાદ આપ્યું, મહારાજ વિશ્વામિત્ર, તમે તો અમારા અર્જુનને સ્થાને રહેવા માંગો છો ને? મહારાજ કૃતવીર્યે વાતનો દોર પોતાના હાથમાં લીધો. હા મહારાજ, વિશ્વામિત્રે કહ્યું, તો મહિષ્મતીમાં અર્જુનની ઈચ્છાની અવગણના કદી થતી નથી. સમગ્ર મહિષ્મતી રાજ્યમાં આ પરથી જ હું તમામ દસ્યુદાસોની મુક્તિની ઘોષણા કરું છું. લોકોએ જય નાદ કર્યો. મહારાજ વિશ્વામિત્રનો જય. સામેથી વિશ્વામિત્રે જય નાદ કરાવ્યો, મહારાજા કૃતવીર્યનો જય. ક્ષુબ્ધ વાતાવરણમાં ઉત્સાહ પ્રસરી ગયો અને મહારાજ કૃતવીર્ય જરા શાંત થતા વિશ્વામિત્રે કહ્યું, હે હે સૈન્યનો શૌર્ય મને ગમ્યું, મને થોડા આવા સૈનિકો ન આપો? મહારાજ કૃતવીર્યે તરત કહ્યું, 10,000 હહે સૈનિકો સદાય આપની સેવામાં રહેશે. તેમનું ખર્ચ મહિષ્મતી ભોગવશે. કાન્યકુંભજ મહિષ્મતીની મૈત્રી સદૈવ અતૂટ રહેશે. ચાલો હવે. મહારાણીએ વાતનો દોર પાછો પોતાના હાથમાં લીધો. વિશ્વામિત્ર અને તેમનું સૈન્ય આપણા અતિથિઓ છે. મહિષ્મતી તેને શોભે તેવું આ અતિથિઓનું સ્વાગત કરે. અર્જુન અત્યારે અહીં નથી, હોત તો બહુ રાજી થાત. ઘડી પહેલાંનું તંગ વાતાવરણ ઉલ્લાસમાં પલટાઈ ગયું. એ પછીના દિવસોમાં રોજ રોજ ઉત્સવ હોય તેવું વાતાવરણ જામ્યું. જમણવારોની પરંપરા ચાલી. સામાન્ય સૈનિકથી માંડી મહારાજ વિશ્વામિત્ર સુધીના સૌ હહૈયોના નોતરે ચડ્યા. કોણ અતિથિઓનો ચડિયાતો સત્કાર કરે છે તેની હહૈ મોવડીઓ વચ્ચે સ્પર્ધા થવા લાગી. એક દિવસ મહારાજ કૃતવીર્યે મહારાજ વિશ્વામિત્રના માનમાં વિશિષ્ટ ભોજન સમારંભ ગોઠવ્યો. બહુ જાજા માણસોને આમંત્ર્યા નહોતા. આ સમારંભમાં બંને પક્ષના મુખ્ય માણસો મળીને માત્ર 20 જણ હાજર હતા. કુટુંબ મેરા જેવા આ ભોજન સમારંભમાં મહારાણી પોતે સૌને આગ્રહ કરીને પીરસતા હતા. તેમના આગ્રહમાંથી કોઈ છટકી શકે તેમ નહોતું. છતાં સ્વાભાવિક જ વિશેષ આગ્રહ મહેમાનોને થતો હતો. ભોજનની બધી સામગ્રી સ્વાદિષ્ટ હતી, પરંતુ એ સર્વમાં દૂધપાક શ્રેષ્ઠ હતો. અમૃત જોઈ લો. સૌએ પેટ ભરીને જમી લીધા પછી મહારાણીએ દૂધપાકની તાણ કરવા માંડી. મિતાહરી મહારાજ વિશ્વામિત્રને પણ મહારાણીના માન ખાતર એક વિશેષ પડ્યો દૂધપાક પીવો પડ્યો. ફરી મહારાણી તાણ કરવા આવ્યા ત્યારે વિશ્વામિત્રે કહ્યું, અમારે બદલે સેનાપતિ પ્રતરદુનને વિશેષ દૂધપાક પીરશો, તેમને વાંધો નહીં આવે. મહારાણીએ પ્રતરદનનો ખાલી દૂનો દૂધપાકથી ભરી દીધો. પ્રતરદન કશી આનાકાની વિના એ દૂનો ખાલી કરી ગયા. ફરી દૂનો ભરાયો, ફરી ખાલી. પ્રતરદન સાત દૂના દૂધપાક આમને આમ વગર બોલે પી ગયા. આઠમો દૂનો દૂધપાકનો પીરસાતો હતો ત્યારે પ્રતરદન ક્ષણભર મહારાણી સામે જોઈ રહ્યા, પણ કાંઈ બોલ્યા નહીં. મહારાજ પ્રતરદને નવમો દૂનો પીરસાતો હતો ત્યારે વિશ્વામિત્રને કહ્યું, મહારાણીનો તો વિચાર કરો, તેઓ શ્રી થાકી જશે. પીરસતા મહારાણીનો દૂધપાક પીરસતો હાથ ક્ષણભર થંભી ગયો. તેમને હોઠને ખૂણે સ્મિત પ્રગટ્યું. હં, વિશ્વામિત્રે સસ્મિત કહ્યું, સેનાપતિજીનું સ્ત્રી દાક્ષિણ્ય આપને શ્રમ આપતા ગવાય છે. સેનાપતિજી, મહારાણીએ દૂનો છલકાવતા કહ્યું, કૃપા કરી મારી દયા ન ખાશો. પછી તો દૂના ભરાતા ગયા અને પ્રતરદન પીતા ગયા. ભદ્રાક્ષ વિશ્વામિત્રે બાજુમાં બેઠેલ સેનાપતિને ભીમે સાદે કહ્યું, પ્રતરદન કાન્યકુંભ છોડ્યા પછી આજ પહેલીવાર જમતા લાગે છે. ભદ્રાક્ષે જવાબમાં મોઢું મલકાવ્યું. પ્રતરદને દૂધપાકના 23 દૂના ઝાપ્યા અને મહારાણી 24મો દૂનો ભરવા જતા હતા ત્યાં મહારાજ વિશ્વામિત્ર પાતર પરથી ઊભા થઈ ગયા. મહારાજ ઉઠ્યા એટલે બીજા પણ ઉઠ્યા. પ્રતરદનનો વિક્રમ ત્યાં અટકી ગયો. ભૂખ્યા નથી રહ્યા ને? મહારાણીએ પ્રતરદનને પૂછ્યું. પેટ તો ભરી લીધું હતું પહેલેથી. આ તો ઘણી ગમ્મત કરી, પ્રતરદને હાથ ધોઈ ઊભા થતા કહ્યું. એ પછી પ્રત્યેક ભોજન પ્રસંગને પ્રતરદનને ખાસ સંભાળીને પેટ પૂર ખવડાવવામાં આવતું. પ્રતરદન અન્નમય કોષની પરિપુષ્ટિથી સંતુષ્ટ રહેતા. થોડા દિવસ પછી વિશ્વામિત્રે મહારાણી પાસે રજા માંગી. કેમ, આટલા દિવસમાં માહિષ્મતીથી કંટાળી ગયા? મહારાણીએ પૂછ્યું. નાજી, અહીં કંટાળો આવે જ નહીં. આપનો સ્નેહ માતા સરસ્વતી જેવો છે, પણ મારે થોડો વખત દક્ષિણમાં ઋષિ અગસ્ત્યને મળવા જવું છે. સૈન્ય કાન્ય ખૂબ જ પાછું જશે. કહેતા હો તો અગસ્ત્ય ઋષિને અહીં બોલાવીએ. મહારાજ કૃતવીર્યે કહ્યું, નાજી, એ શોભે નહીં. મહર્ષિ વશિષ્ઠના મોટાભાઈ અગસ્ત્ય ઋષિને મળવા મારે જવું જોઈએ. વિશ્વામિત્રે વિવેકપૂર્વક કહ્યું. તો એમ કરો ને. મહારાણીએ કહ્યું, શું, તમે અગસ્ત્ય આશ્રમે જઈ આવો. સૈન્ય ભલે અહીં રહ્યું, વર્તા તમારે અહીં થઈને જવાનું. એ વિચાર ખોટો નથી. અમારા સૈન્યને માહિષ્મતીની એવી માયા લાગી ગઈ છે કે અહીં જેટલું વધારે રોકાવ્યા તેટલું તે રાજી છે. સેનાપતિ પ્રતરદનને તો ખાસ ગમશે. કંઈ વિશ્વામિત્ર હસ્યા. બીજે દિવસે વિશ્વામિત્ર થોડા અંગરક્ષકો સાથે દક્ષિણમાં મલય પહાડ પર આવેલ અગસ્ત્ય આશ્રમને જવા ઉપડ્યા. સૈન્ય અને સેનાપતિ માહિષ્મતીમાં રોકાયા. 40 ચંદન વનયુક્ત એવા મલય પહાડ પર ઋષિ અગસ્ત્યનો આશ્રમ હતો. તેઓ રહેતા તે સ્થળ અગસ્ત્ય સહેલ કહેવાતું. આશ્રમે પહોંચી મહારાજ વિશ્વામિત્ર અગસ્ત્ય ઋષિના પગમાં પડ્યા. અગસ્ત્યને વિશ્વામિત્રના આવવાના વાવડ મળી ગયા હતા. ઋષિઓમાં અગસ્ત્યનું વ્યક્તિત્વ નિરારું હતું. દક્ષિણવાસી ઋષિ અગસ્ત્યને બહુ ઓછા લોકોએ પ્રત્યક્ષ જોયા હતા, પરંતુ લોકોમાં તેમના વિશે બાત બાતની દંતકથાઓ ચાલ્યા કરતી. કોઈ તેમને ભલા કહેતા, કોઈ ભૂંડા કહેતા, પણ જબરા તો સૌ કહેતા. લોકો કહેતા, એકલવીર અગસ્ત્ય સદૈવ સાહસની શોધમાં રહે છે, ઘરેણમાં પડી ગયેલા જીવનનો તેમને કંટાળો છે, કાંઈક નવું ન કરે ત્યાં સુધી તેમને ચેન નથી પડતું. અગસ્ત્યનું સાહસ આર્યવર્તના સીમાડા વિસ્તારે છે, ધરતી અને સમુદ્ર સર્વત્ર તેમનું પ્રભુત્વ સ્વીકારાય છે. બ્રહ્મવર્તના ઋષિ સમાજને અગસ્ત્યના ઘણા કાર્યો ન ગમતા, અગસ્ત્ય લોપમુદ્રા સાથે પરણ્યા તે ઘણા ઋષિને નહોતું ગમ્યું. ઋચિક જેવા થોડા અપવાદ બાદ કરતા ઘણા ઋષિઓ કહેતા કે યુયુત્સુ લોપમુદ્રાના સહચાર્યમાં મંત્રદ્રષ્ટા થવા સર્જાયેલા અગસ્ત્ય પોતાની આધ્યાત્મિક સાધના ભૂલી જશે, તેઓ પાર્થિવ બાબતોમાં એવા ખોવાઈ જશે કે અપાર્થિવ જંખના તેમને યાદ નહીં રહે. ઋષિ માટે આથી મોટી અવદશા બીજી કઈ હોય? ઋષિ મટી જાય એ સૌથી મોટું દુર્દૈવ છે. આવા લોકોને અગસ્ત્યનો જવાબ હતો, હું જ ખોવાઈ જઈશ એમ શા માટે માની બેઠા છો? લોપા ન ખોવાઈ જાય? લોપમુદ્રા ખોવાઈ જાય એટલે શું? કેમ મારા સાથમાં એ મંત્રદ્રષ્ટા ન બને? આ સાંભળી ઋષિઓ ખડખડાટ હસી પડતા. વિદર્ભના રાજાની લડકણી દીકરી લોપમુદ્રા મંત્રદ્રષ્ટા થાય એ વાત તેમને મસ્કરી જેવી લાગતી. મંત્રદ્રષ્ટા થવા તો ઘોર તપશ્ચર્યા ઉપરાંત દેવકૃપા આવશ્યક હતી. આ બધું લોપમુદ્રાને ક્યાંથી પ્રાપ્ત થાય? લોપમુદ્રા તો દેવને જુડી કાઢે તેવી હતી. કેટલાક ઋષિ અગસ્ત્ય વિશે આવી વાતો કરતા તે સાચું, પણ તેમનો પ્રભાવ એવો હતો કે દેવો અગર આગ્યો મૂંઝાય ત્યારે તેમને મલય પહાડ પર અગસ્ત્ય આશ્રમ શોધવા જવું પડતું. સંકટમાં અગસ્ત્ય તેમનો તારણો પાય હતા. ગમે તેવું કઠિન કાર્ય હાથ પર લેતા અગસ્ત્ય કદી ન અચકાતા. લડવાનો પ્રસંગ આવે ત્યારે અગસ્ત્ય જરાય મોરા ન ઉતરતા. લોકમુદ્રા સાથે તેઓ દક્ષિણમાં આવવા નીકળ્યા ત્યારે તેમના પરાક્રમો સુરવીર ક્ષત્રિયને જેબ આપે તેવા હતા. વિંધ્યને તેમણે નમાવ્યો, એને અનુનંદનીય ન રહેવા દીધો. સમુદ્રને તેમણે વશ કર્યો. મણિમતી નગરીના રાજાના ભાઈ ઇલવલ અસુરને હરાવી તેનું દ્રવ્ય તેમણે પડાવી લીધું. નૌકાશાસ્ત્રના તેઓ નિષ્ણાંત હતા. યોદ્રી પર્યંત તેમની આણ પ્રવર્તતી. ઋષિ અગસ્ત્ય માટે આ ઉપરાંત બીજી અનેક પરિકથા જેવી વાતો થતી. લોકો કહેતા કે અગસ્ત્ય ધારે તો સારાય સમુદ્રને અંજલિમાં લઈ પી જાય તેવા હતા. ઋષિઓની તપ સાધના માટે બ્રહ્મવર્ત શ્રેષ્ઠ સ્થાન મનાતું. ત્યારે અગસ્ત્ય ઋષિ બ્રહ્માવર્ત છોડી કોઈ આર્ય નહોતા પહોંચ્યા એવા દક્ષિણના પ્રદેશમાં સ્થિર થયા હતા. અગસ્ત્ય વિશે જે અવનવી વાતો સંભળાતી તેથી તેમને માટે અહોભાવ જાગૃત થાય તેવું હતું. અગસ્ત્ય જબરા છે એમ તો સૌ સ્વીકારતા, અને તેથી બને ત્યાં સુધી તેમનાથી અળગા રહેતા. વાતો સાંભળીને અગસ્ત્ય વિશે જે છાપ બાંધી હોય તેથી જુદો જ અનુભવ તેમને પ્રત્યક્ષ મરનારને થતો. પ્રત્યક્ષ પરિચયમાં અગસ્ત્ય ઋષિ પ્રતાપી યોદ્ધા કરતા પ્રેમાર પિતા જેવા વિશેષ લાગતા. કરડા ઉગ્ર તાપસ કરતા લહેરી મિત્ર જેવા વધુ લાગતા. અગસ્ત્યના વદન પર કરડી રેખા ભાગ્યે જ દેખાતી. તેમના ચહેરા પર સદા પ્રસન્ન સ્મિત લહેરાયા કરતું. વિશ્વની ઘટમારાનો તમાશો તટસ્થ ભાવે નિરખી રહેલ માનવનું એ સ્મિત હતું. હસમુખા અગસ્ત્ય જ્યાં જાય ત્યાં આનંદને ઉલ્લાસનું વાતાવરણ પ્રસરાવતા, ઋષિપદનો બોજ તેઓ માથે લઈને ન ફરતા. તેમની સાધના એટલી સત્વશીલ હતી કે તેમને માટે ઋષિપદ ગૌણ બની જતું. અગસ્ત્યે વિશ્વામિત્રને બથમાં લઈ પ્રેમપૂર્વક તેમનો વાંસો થાબડ્યો, ખૂબ આશીર્વાદ દીધા. પછી બૂમ મારી, લોપા જો તો કોણ આવ્યું છે? વિશ્વામિત્ર, આવી ગયા કે? લોપમુદ્રાએ બહાર આવી ઉમેર્યું, આવો, તમે આવ્યા તે મને બહુ ગમ્યું અને હું નારાજ થયો છું કે? અગસ્ત્યએ પૂછ્યું. તેમના હોઠ હસું હસું થતા હતા. તમને તો એક શિષ્ય વધારે પગે પડ્યો, એટલું જ કે બીજું કાંઈ? લોપમુદ્રા અગસ્ત્યથી ઉતરે તેવા નહોતા. અને તને? મારા તો વિશ્વામિત્ર અનુજ છે, લોપમુદ્રાના સ્વરમાં વાત્સલ્ય ઉભરાતું હતું. નાના ભાઈનો આ સંબંધ ક્યાંથી શોધી કાઢ્યો? અગસ્ત્યની મજાક ચાલુ હતી. તમને ખબર નથી? નારે, મને તો એમ કે આ તારું પસલી પડાવવાનું કાવતરું હશે, હું તને ઓળખું તો. વિશ્વામિત્રએ દસ્યું દાસોની મુક્તિ ઝુંબેશ આદરી. તે દિવસથી મેં તેમને મારા નાના ભાઈ ગણ્યા છે. લોપમુદ્રાએ ગંભીર ભાવે કહ્યું, પતિનું ટીખર સમજવા છતાં તેમાં ભર્યા નહીં. ઓહો, ત્યારે એમ કહો ને, વિશ્વામિત્ર મારા નહીં પણ તમારા ચેલા છે. ખેર, તારી સાથે તકરાર નહીં કરાય. અગસ્ત્ય લહેરમાં હતા. હું ચેલા નથી મૂર્તિ, લોપમુદ્રા હસ્યા. ખરખર વહેતા જણા જેવું સહજ એ હસ્ય હતું. ન મૂડીશ પણ અતિથિને ખાવા તો આપીશ ને? અગસ્ત્યએ કુશળતાપૂર્વક વાતનો પલટો આપ્યો, ટીખર ન છોડ્યું પણ વાતનો વિષય બદલી નાખ્યો. અગસ્ત્ય આશ્રમમાં તમે એકલા જ હોત તો અતિથિ અવશ્ય ભૂખ્યા રહેત. પણ લોપમુદ્રા અગસ્ત્યથી લીધા ખાધા જાય તેવા ન હતા. પણ અન્નપૂર્ણા લોપા અહીં છે એટલે અતિથિને હું 232 વાનીના રસાર ભોજન પામવાના. કા? અગસ્ત્ય નિર્દોષ બાળકની જેમ ખિલખિલાટ હસી પડ્યા. ભોજનની વાત પણ તેમણે બાર ભાવે જ કરી હતી ને? આ અનુપમ દાંપત્યનું માધુર્ય વિશ્વામિત્ર મુગ્ધ ભાવે જોઈ રહ્યા. બંનેના વર્તનમાં તાજા જ પરણ્યા હોય તેવી ઉષ્મા હતી. તેમનો નર્મ મનને હરબું ફૂલ બનાવી દે તેવો તાજગી ભર્યો હતો. આનંદના ભંડારની ગુરુચાવી હાથ પડી ગઈ હોય તેમ બંનેની આંખો હસ્યા કરતી. એ હાસ્યમાં સ્નેહ ઉભરાતો. વિશ્વામિત્રે આવું પ્રસન્ન દાંપત્ય પહેલીવાર જોયું. ઋષિ રૂચિક, પ્રેમાળ અને પ્રભાવશીલ ખરા, પણ તેમનામાં નર્મનું નામ નિશાન ન મળે. રૂચિક મંત્રદ્રષ્ટાની જમાત ના લાગે. અગસ્ત્ય લોપમુદ્રા પ્રેમ પ્રવાસે નીકળેલા યુગલ જેવા લાગે. એમની કોઈ પ્રવૃત્તિમાં કંટારો ન દેખાય, થાક ન દેખાય. વિશ્વામિત્રને પ્રથમ મુલાકાતે જ ચંદનવન વચ્ચે આવેલો અગસ્ત્ય આશ્રમ ગમી ગયો. અહીં કશી કૃત્રિમતા નહોતી. લોપમુદ્રા અને અગસ્ત્યના સભર અંતરને કારણે અતિથિને જરાય પરાયું ન લાગતું. વિશ્વામિત્રને આશ્રમનો સહજ વ્યવહાર ગમ્યો. અગસ્ત્ય લોપમુદ્રા પોતાના વડીલ હોય એમ વિશ્વામિત્રને આપોઆપ લાગવા માંડ્યું. થોડા દિવસ આ આશ્રમમાં ગારવાનું મળ્યું તે વિશ્વામિત્રને સદભાગ્ય લાગ્યું. વિશ્વામિત્ર અગસ્ત્ય અને લોપમુદ્રા સાથે અનેક વિષયોની વાતો કરતા. આ વાતો હતી જ્ઞાનનો ભંડાર ઉલેચવા જેવી, અને વાતોમાંથી વિશ્વામિત્રને ઘણું જાણવા મળતું. વિશ્વામિત્રે પહેલીવાર લોપમુદ્રાને માં કહ્યું ત્યારે તેઓ ખડખડાટ હસી પડ્યા હતા. કેમ શું થયું? વિશ્વામિત્રે પૂછ્યું. હું મા જેવડી લાગવા માંડી? તમે લાગો તો મોટી બેન જેવા, પણ શું? સમર્થ અગસ્ત્ય ઋષિના સહધર્માચારિણીને બહેન કહેવાની દૃષ્ટતા કેમ કરાય? એ જ દુઃખ છે. તમારા અગસ્ત્ય ઋષિએ મારું કોઈ નિરારું અસ્તિત્વ રહેવા નથી દીધું. લોકમુદ્રા એક કૃત્રિમ રોષમાં મોઢું બગાડ્યું. એ મીઠો રોષ પણ પ્રભુનું જ સ્વરૂપ હોય તેવું લાગે. માફ કરજો, મેં તેથી જુદું સાંભળ્યું છે, વિશ્વામિત્રએ કહ્યું. શું સાંભળ્યું છે? લોકમુદ્રાએ શ્રી સહજ ઉત્સુકતા દાખવી કે તમને પરણ્યા પછી અગસ્ત્ય ઋષિ બ્રાહ્મણ મટીને ક્ષાત્રધર્મી બની ગયા છે. આ વળી પહેલા કરતાંય ચડે તેવું દુઃખ, જગત જાણે નહીં કાંઈ, અને અભિપ્રાય ટપ ટપ આપી દે, અગસ્ત્ય મને મંત્રદ્રષ્ટા બનાવી દે, તેનું કાંઈ નહીં. કેવી મીઠી લોકમુદ્રાની ફરિયાદ હતી. તમને એનું દુઃખ છે ભગવતી? ના રે, દુઃખ શા માટે હોય? એ જ તો મારી જીવન સાધના છે. વિશ્વામિત્ર, અમે બે જુદા દેખાઈએ એટલું જ, બાકી છીએ અભિન્ન. લોકમુદ્રા ક્ષણભર ગંભીર થઈ ગયા. પછી વાત બીજે પાટે ચડાવવા તેમણે પૂછ્યું, બેન સત્યવતીને છેલ્લે ક્યારે મળ્યા હતા? કે રાજકાર્યની ધમાલમાં બેનને મળવા જવાનો સમય નથી મળતો. માહિષ્મતી પર ચઢાઈ કરવા નીકળ્યો તે પહેલાં બેનને મળવા ગયો હતો. કેમ છે બેન? કુશળ છે. બેન ક્યારે મને સંભાળે છે ખરી? તમારો પરોક્ષ પરિચય મને બેન સત્યવતી દ્વારા જ થયો. બેને જ મને અહીં તમારા દર્શને આવવાનું સૂચવ્યું હતું. બેન કહે તમે પણ દસ્યુદાસો પ્રત્યે ઉદાર છો, કારણ કે તમને સમગ્ર માનવતાનું દર્શન છે. વિશ્વામિત્ર, દસ્યુદાસ પ્રત્યે મમતા રાખવા બદલ તમારે કેવું સહન કરવું પડે છે? ભગવતી, હું ઠર્યો રાજા એટલે લોકો મારો ઉઘાડો વિરોધ નથી કરતા, પણ દસ્યુઓને હું દાસત્વમાંથી મુક્ત કરું છું તે કેટલાકને ગમતું નથી. હમણાં જ મેં માહિષ્મતી જીત્યું. મહારાજ કૃતવીર્યને મેં બંધનમાં ન નાખ્યા, એ તેમને બહુ ગમ્યું. પરંતુ દસ્યુઓની મુક્તિની ઘોષણા કરતી વખતે તેમનામાં અંતરનો ઉમરકો નહોતો. મને પ્રસન્ન કરવાની વાત હતી, આમ કેમ થતું હશે? વિશ્વામિત્ર, તમે રાજા છો એટલે તમારી સામે ખુલ્લો વિરોધ નથી થતો, એ પણ અર્ધ સત્ય છે. હજી સુધી તમે દસ્યુઓને મુક્ત કરવાથી આગળની વાત કરી નથી. દસ્યુઓ દાસ તત્વમાંથી છૂટે તે પણ ઘણાને નહીં ગમતું હોય, પરંતુ આર્ય સંસ્કારના ધ્વજધારીઓ ગણાય છે એવા લોકોને ગુલામી પ્રથા પ્રસન્ન નથી. માનવ પરાવલંબી બને એમ તેઓ નથી ઈચ્છતા. એ ધ્વજદ્વારીઓ પાસે પણ પોતાનું દર્શન છે. તમારી વાત તેમના આ દર્શન સાથે સુસંગત છે, એટલે તમે દસ્યુઓના દાસત્વ સામે ઝઝૂમશો ત્યાં સુધી આર્ય સમજના અગ્રણીઓને વાંધો નહીં આવે. પરંતુ જે ક્ષણે તમે એક ડગલું આગળ ભરીને દસ્યુને આર્યોને સમાન ગણવાની વાત કરશો, તે દિવસે બ્રહ્મવર્તમાં બેઠેલા આર્ય સંસ્કૃતિના સંરક્ષકો તમારા પર તૂટી પડવાના છે. લોકમુદ્રાએ વર્વી વાસ્તવિકતા રજૂ કરી. એમ કરવાનું કારણ સ્પષ્ટ છે. કૃષ્ણવંતો વિશ્વમ આર્યમના ધ્વજદ્વારીઓ સંકીર્ણ બની ગયા છે. પોતાની સંકીર્ણતાને તેઓ વિશુદ્ધિનું રૂપારૂ નામ આપે છે. આવી વિશુદ્ધિનો આગ્રહ એટલે આર્યવ્રતની અનાર્ય પ્રજા પ્રત્યે આભડછેટ. એટલી સીધી વાત તેમને નથી સમજાતી. આભડછેટ પારનારાઓ આર્ય તત્વનો ઝંડો દિગ્દિગંત કેવી રીતે લહેરાવશે એ મને નથી સમજાતું. પોતાના પડોશીને ન અપનાવી શકનારા સમગ્ર વિશ્વને કેવી રીતે અપનાવશે? ભગવતી, આ સંદેશ આપવા તમારે બ્રહ્મવર્તમાં આવવાની આવશ્યકતા છે. અહીં દૂર દૂર દક્ષિણમાં ભરાઈને શું બેઠા છો? પ્રથમ પરિચય હોવા છતાં વિશ્વમિત્રને લોકમુદ્રા અંગત વડીલ જેવા લાગતા હતા. ઋષિ રૂચિક અને બેન સત્યવતી જેટલા નિકટ લાગતા. વિશ્વમિત્ર, મારો વારો હતો ત્યાં સુધી મેં થાય તે કર્યું. મારા દિયર મહર્ષિ વશિષ્ઠ સાથે મારે આ જ ઝઘડો હતો. મહર્ષિ વશિષ્ઠના તપનો જોટો જળવો મુશ્કેલ. તેમની સાત્વિકતા જોતા આપણને તેમના ચરણોમાં પડવાનું મન થાય. તેમનું જ્ઞાન તો એટલું અગાધ કે તેનો તાગ ન પમાય, પણ એ બધાની સાથોસાથ તેમનો આર્યત્વની વિશુદ્ધિ જાળવવાનો આગ્રહ પણ ગેલછાની હદ સુધીનો. વશિષ્ઠ માને છે કે ઈશ્વરે સંસ્કાર અને સંસ્કૃતિનો ઇજારો આર્યોને આપ્યો છે. આર્યો સિવાય બીજે ક્યાંય સંસ્કાર કે સંસ્કૃતિ હોઈ શકે જ નહીં. એ સિવાયનું બીજું બધું વિકૃતિ, બર્બરતા, કુસંસ્કાર, એનો પડછાયો ન લેવાય. ભૂલ ભૂલમાં લેવાઈ જાય તો પ્રાયશ્ચિત કરવું પડે. પ્રાયશ્ચિત ન કરે તો આર્યત્વ અભળાઈ જાય. મહાજ્ઞાની મહર્ષિની આવી માન્યતા. હું તેમને કહેતી કે આર્યત્વ કાંઈ હોમ હવનની વિધિઓમાં પર્યાપ્ત નથી થઈ જતું. એ તો જીવન પદ્ધતિ છે. આર્ય જીવન પદ્ધતિ શું એટલી પામર છે કે અન્ય કોઈ જીવન પદ્ધતિના સંસર્ગ માત્રથી ભ્રષ્ટ થઈ જાય? આર્યવ્રતની મહત્તા તો કહેવાય જો. એ અન્ય સંસ્કૃતિઓ સાથે મળીને પોતાનો વિજય પ્રસ્થાપિત કરી શકે. પણ આ વાત જ્ઞાન વારિધિ વશિષ્ઠને ઘરે ઉતરે જ નહીં. આ બાબતની ચર્ચા કરે ત્યારે તેમની વિદ્વતા, તેમનો તપ, તેમનો ત્યાગ બધું અભરાઈએ ચડી જાય. વાતો ત્રિભુવન વિજયની કરે પણ નાકની દાંડીથી આગળનું કાંઈ દેખે જ નહીં ને. ત્રિભુવન આપણે સમજીએ તેથી અનેક ગણો વિસાર છે. મહર્ષિ વશિષ્ઠ મને કહે, લોકમુદ્રા, તમે આર્યોને બગાડો છો, સંસ્કારહીન કરો છો. આર્યોને દસ્યું હરતા મરતા થયા તો તેમાંથી એમના લગ્ન સંબંધો ઊભા થવાના છે. તેમાંથી વ્રાત્ય પ્રજા ઉત્પન્ન થશે. તેનું શું કરશો? તેમને આર્યો કહેશો કે અનાર્ય? આ વાત કરતાં તેઓ ગરગરા થઈ જતા. તેમની આંખો અંતરિક્ષમાં મંડાઈ જતી. કોઈ મહા અનર્થની આગાહી કરતા હોય એવો ભાવ તેમના વદન પર ચિત્રાઈ રહેતો. તેમનું રોતલ મોઢું જોઈ અને મને દિયરજીના કાન આમરવાનું મન થઈ જાય. પણ કહે છે કે ઋષિ પત્નીઓ એવા ટીખર કરતી નથી, એટલે તમારા અગત્ય ઋષિનું ઋષિપદ ન જાય એટલા માટે હું ખડખડાટ હસી પડીને સંતોષ માનતી. તોય મહર્ષિ વશિષ્ઠના ગાંભીર્યમાં જરાય ફેર ન પડતો. વળી તેઓ મને કહેતા, લોકમુદ્રા, મારે મન આ વાત પવિત્ર મૂલ્યોની છે. રાત્રિની ઉત્પત્તિ પર તમે હસી શકો છો? જવાબમાં હું કહેતી કે દિયરજી, તમે તો અરુંધતી જેવી સ્ત્રી ન પામ્યા હોત તો હું તમને એકાદ દસ્યુ કન્યા પરણાવત. પણ ત્યાં તો એક કાનમાં આંગળા નાખી જતા કંઈક અબ્રહ્મણ્યમ સંભળાઈ ગયું હોય તેમ કહેતા એક કલ્પના માત્રથી હું ધ્રુજી ઉઠું છું. એ માર્ગ છે ઇન્દ્રિયોને બહેકાવવાનો. લોકમુદ્રા, હું જાણું છું કે આર્ય દસ્યુ સ્ત્રી પુરુષો વચ્ચે મુક્ત સહચાર કરવાની તમારી વાત લલચામણી છે. નિર્ભર આર્યો તમારી ઓત લઈને ભ્રષ્ટ આચરણ કરતા થઈ જવાના છે અને તેને પરિણામે આપણા પૂર્વજોનું કર્યું કરાવ્યું બધું દૂરમાં મળવાનું છે. મારી નજર સમક્ષ આવું બને તેની કલ્પના પણ મારે માટે અસહાય છે. પણ હું શું કરું? તમે મોટાભાઈના પત્ની છો, મારે મન માતા સમાન છો. આર્ય તત્વનો વિધ્વંસ કરવા કોઈ બીજું બહાર પડે તો તેની સામે હું ધર્મયુદ્ધ આરંભું. પણ તમારી સામે મારાથી નહીં લડાય, તેમજ અહીં અસહાયની જેમ બેઠો બેઠો હું વિશુદ્ધ આર્ય તત્વને અશુદ્ધિની દોરમાં રગદોરાતું પણ નહીં જોઈ શકું. ઈષ્ટ છે કે હું અહીંથી દૂર દૂર હિમાદ્રીની પેલે પાર ઉત્તરમાં જતો રહું, પછી મારે દેખવું નહીં અને દાઝવું નહીં. આટલું કહી તેમણે નિશાસો નાખ્યો, પોતાનું સર્વસ્વ હારી ગયા હોય તેવો નિશાસો. મેં કહ્યું, દિયરજી, નાસી છૂટવાનું કાયરતા છે, અહીં રહો અને તમારું સત્ય પ્રસ્થાપિત કરી બતાવો. મહર્ષિ વશિષ્ઠ કહે, મારી સામે તમે ન હોત તો એ કરી બતાવત. અત્યારે હું અંધકારમાં ગોથા ખાઉં છું, મને કોઈ માર્ગ સૂજતો નથી. વશિષ્ઠ એટલા ગંભીર હતા કે હું પણ ગંભીર થઈ ગઈ હતી. મેં કહ્યું, દિયરજી, તમારે બ્રહ્મવર્ત છોડી હિમાદ્રીને પેલે પાર જવાની જરૂર નથી. તમે ઈચ્છો છો તેવી આર્યત્વની વિશુદ્ધિ અણિશુદ્ધ રાખી શકો તેમ હો તો તમે અહીં બ્રહ્મવર્તમાં રહો. હું ને તમારા ભાઈ અગત્ય વિશાર આર્યવ્રત સરજવા દક્ષિણમાં જશું. એ પછી મારે અગત્ય ઋષિ સાથે આ બાબત વાત થઈ. મહર્ષિ વશિષ્ઠ અને હું સામસામા આવી જઈએ એ સંભાવના પ્રત્યે મેં તેમનું લક્ષ્ય દોર્યું. શરૂઆતમાં અગત્યએ તેમની ટેવ મુજબ ટિખર કર્યું, પછી કહે, લોપા, તારા વિચારો સાથે હું સર્વથા સંમત છું. એ વિચારો અમલમાં મૂકવા આપણે ક્ષેત્ર જોઈએ. વશિષ્ઠ સાથે લડવા બેસવાનો કોઈ અર્થ નથી. ચાલ આપણે દક્ષિણમાં જઈએ અને આપણી કલ્પના અનુસારનું નવું આર્યવ્રત સર્જીએ. વશિષ્ઠ તેના વિશુદ્ધિના આગ્રહમાં સફળ થશે તો આપણે તેને વંદન કરવા આવશું. નિષ્ફળની વર્ષે તો આપણો માર્ગ વિચાર્યા વિના તેનો છૂટકો થવાનો નથી. અમે અનુલંધીય વિંધ્ય ઓરંગવા નીકળતા હતા ત્યારે મેં મહર્ષિ વશિષ્ઠને કહ્યું હતું, દિયરજી, અમે તો ઉપડ્યા તમારું ધર્મ સંકટ દૂર કરવા, પણ એક વાત સદાય ધ્યાનમાં રાખજો, માનવ માનવ વચ્ચે વેર એ જીવનની વિકૃતિ છે, રોગ છે. માનવના મિલન એ પ્રકૃતિ છે, સ્વાભાવિકતા છે, સ્વસ્થતા છે. દિયરજી, તમે આડા હાથ દઈને બેસો તેથી કંઈ એ સ્વયંભૂ પ્રક્રિયા અટકી નથી જવાની, તમારા પ્રબળ વ્યક્તિત્વના પ્રભાવથી દબાશે. તેઓ તમારી વાત નીચી મૂડીએ સ્વીકારી લેશે, પરંતુ એ સ્વીકાર ઉપરથી લાદેલો હશે, અંતરથી ઉગેલો નહીં હોય. પણ મને શ્રદ્ધા છે કે તમારા વ્યક્તિત્વના પ્રભાવથી બહાર નીકળે એવા આર્યો પણ અવશ્ય પાકશે. એ લોકો દસ્યુદાસ નાગ અસુર સૌને એક કરશે. આ બધી જાતિઓના સંમિલનથી આર્ય સંસ્કૃતિ હલકી નહીં પડે, બર્વત્તર બનશે. કારની વજ્જર થાપટે ધરાશાયી ન થાય એવું આંતરિક સામર્થ્ય આર્ય સંસ્કૃતિને આવા સમન્વયમાંથી સાંપડવાનું છે. મહાજ્ઞાની વશિષ્ઠ માનવીની નબળાઈઓની ગણતરી જ ન કરવી તે આંખો મીચીને ચાલવા જેવી વાત છે. આમ ચાલનારને એક ઠોકર વાગે કે તે ઉડી પડે, નબળાઈઓ સમજી લઈ એનાથી પર ઉઠે તેવી સનાતન સંસ્કૃતિ સર્વસામાન્ય વયમાંથી ઊભી થવાની છે. દિયરજી, છેલ્લે મારી એક આગાહી સાંભળી લો. જે બ્રહ્મવર્તમાં તમે આર્યત્વની વિશુદ્ધિની જ્યોત જલતી રાખવાનો આગ્રહ સેવો છો ત્યાં કારે કરીને વેદગાન બંધ થઈ જશે. ત્યારે વેદમંત્રોના ગાતા શોધવા આ વશિષ્ઠ ઋષિ જેમને અસંસ્કારી અસ્પર્શ્ય માને છે તે દસ્યુઓ અને દ્રવિડોના પ્રદેશમાં નજર નાખવી પડશે. વશિષ્ઠ ચોંકી ઉઠ્યા, પૂછ્યું, શાપ આપો છો ભાભી? મેં કહું, ના, આશીર્વાદ આપું છું. વિશ્વમિત્ર, અમારી દિયેર ભોજાઈની આ તકરાર મહર્ષિ વશિષ્ઠ આર્યત્વની અણિશુદ્ધિ વિશુદ્ધ જાળવી રાખવાના આગ્રહી છે. હું સર્વ સમન્વયની જીવંત સંસ્કૃતિમાં માનું છું. મને આનંદ એ વાતનો છે કે મારી પ્રત્યેક સમજાવટ વિના મહર્ષિ વશિષ્ઠના બ્રહ્મવર્તમાં એક એવો રાજવી પાક્યો છે કે જે દસ્યુદાસ દલિતોને પણ માણસ ગણે છે. તેમના ગુલામીના બંધન છેદવામાં ગૌરવ અનુભવે છે. મારી શ્રદ્ધા ડગી નહોતી, પણ તદ્દન સ્વતંત્રપણે મારી રીતે વિચારનાર કોઈક બીજું પણ છે એ જાણીને મને બળ મળ્યું છે. તમે મારા સમાન ધર્મી છો. લોકમુદ્રા હસ્યા. તેમની વિશાળ આંખોમાં અપાર્થિવ તેજ ચમકતું હતું. હજાર હજાર વર્ષ તેમની નાની મુઠ્ઠીમાં સમાઈ ગયા હોય તેમ લાગતું હતું. રમતિયાર દેખાતા ભગવતી લોકમુદ્રાનું આ વાસ્તવિક સ્વરૂપ હતું. ભગવતી, વિશ્વામિત્રએ નમ્રતાપૂર્વક કહ્યું, તમારી વાતો સાંભળી મને પોરસ ચડે છે, પરંતુ એ બધું હું પૂરું સમજ્યો નથી. આર્ય સંસ્કૃતિની વિશુદ્ધિ કે સર્વ સમન્વય એ બેમાંથી એકેયની મારા મનમાં સ્પષ્ટ સમજણ નથી. ભગવતી, મેં બંધન અનુભવ્યું છે. એ અનુભવ અસહાય છે. માણસ જેવા માણસ ગુલામીમાં સબડતા હોય તે મારાથી જોયું ન ગયું, એટલે મેં તેમની મુક્તિની વાત ઉપાડી. એનો અર્થ એમ કે તમે જીવનના અનુભવમાંથી સાર તારવ્યો. કોઈ પ્રમાણ વચનના ઓઠા હેઠળ હાથ જોડીને બેસી ન રહ્યા. લોકમુદ્રાએ કહ્યું, એ જે હોય તે, કિંતુ હું વૃત્તના માર્ગ પર તો છું ને, હું અવરે માર્ગે તો નથી ચડી ગયો ને. વિશ્વામિત્ર, વિશુદ્ધ માનવીના અંતરમાંથી ઉગતી વાત બહુધા ખોટી નથી હોતી. જે લોકોને પૂર્વગ્રહો ઘેરી વર્યા હોય તેવા મહાપુરુષો કદાચ તમારી વાત ન સ્વીકારે તો અકરાશો નહીં. આવે પ્રસંગે દૈવની આરાધના કરવી, એ તમને અવશ્ય માર્ગ ચીંધશે અને તે જ સાચો માર્ગ માનવો. ભગવતી, મેં પહેલી વખત દસ્યુઓની મુક્તિની ઘોષણા કરી ત્યારે ચંદન વૃષ્ટિ થઈ હતી. વિશ્વામિત્રે સંકોચ પામતા કહ્યું. આત્મશ્રદ્ધાથી તેઓ દૂર રહેવા માંગતા હતા. એ દેવોની કૃપાનું ચિહ્ન, પરંતુ એટલું પર્યાપ્ત નથી. દેવો સ્વયં તમને ઉત્તર આપવા આવે તેવું થવું જોઈએ. લોકમુદ્રા આ માર્ગના જાણકાર લાગ્યા. એ કેમ થઈ શકે? તપથી. ભગવતી, ગુરુજી ઋચિકના સાનિધ્યમાં ખૂબ રહ્યો છું, છતાં હું તપોનિષ્ઠ નથી. વિશ્વામિત્રે પોતાની નિર્બળતા નિખાલસ એકરાર કર્યો. કંઈ ફિકર નહીં, પણ મારે તપને માર્ગે જવું કઈ રીતે? કોઈ પ્રશ્ન અંતરમાં અનહદ વલોવાય ત્યારે માનવીનો અંતરાત્મા આપોઆપ તપને માર્ગે વરે છે. તપ માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ છે. તેની સમક્ષ દેવોને પણ ઝૂકવું પડે છે. તમારું તપ અવશ્ય વધશે. અત્યારે તમે પ્રાપ્ત ધર્મ બજાવો છો, પણ પ્રાપ્ત ધર્મ બજાવવા માત્રથી બધું પતી નથી જતું. એવો ધર્મ બજાવવા જતાં તેમાંથી જ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એ પ્રશ્નો તમને તપને માર્ગે લઈ જશે. મહર્ષિ વશિષ્ઠને ક્યારેય મળ્યા છો? લોકમુદ્રા વિશ્વામિત્રના ગુરુપદે હોય એ રીતે બોલી રહ્યા. ના ભગવતી, મહર્ષિ વશિષ્ઠને મળવાનું સદભાગ્ય મને હજી નથી સાંપડ્યું. હું ભાર્ગવ આશ્રમમાં હતો ત્યાં સુધી તેઓ કદી આવ્યા નહોતા, પરંતુ હવે તેમને મળવાનો પ્રસંગ આવશે તો જતો નહીં કરું. વિશ્વામિત્ર, વશિષ્ઠ જેવી તપઃપૂત વ્યક્તિ ભાગ્ય જ જોવા મળે. તપની બાબતમાં તેમનો આદર્શ રાખવા જેવું. એક બીજી સૂચના પણ આપી રાખું, તમારે માટે તપની આવશ્યકતા ઉપસ્થિત થાય ત્યારે સગરો કર્તવ્ય ભાર ઉતારી નાખતા ન અચકાશો. તપને અંતે તમે બમણા વેગથી કર્તવ્ય પંથે આગળ વધી શકશો. ઈશ્વર તમને તપ કરવાનું સામર્થ્ય અર્પો. લોકમુદ્રાનું માર્ગદર્શન સ્પષ્ટ અને સુરેખ હતું. તેમના મનમાં કોઈ દ્વિધા હતી નહીં, જે કોઈ તેમની વાત સાંભળે એમના મનમાં કોઈ દ્વિધા ભાગ્ય જ રહેતી. ભગવતી, તમારા આશીર્વાદ પામીને હું પાવન થયો. વિશ્વમિત્ર કૃતકૃત્યતા અનુભવી રહ્યા. વિશ્વમિત્ર, પાયાની એક વાત કદી ન ભૂલશો, જે કર્તવ્ય જે ધર્મ વાળા કરવાનું કહે તે સંકીર્ણ છે, તે એના વાડામાં જ મૂંગરાઈ મરશે. જે વાડા તોડશે તે મુક્ત હવામાં સનાતન બની જશે. અગત્ય લોકમુદ્રાના મિલને વિશ્વમિત્ર સમક્ષ નવી ક્ષિતિજોના દ્વાર ઉગાડી આપ્યા. 41. માહિષ્મતી પર અજોડ વિજય મેળવી મહારાજ વિશ્વમિત્ર પાછા ફર્યા ત્યારે તેમનું અંતરના ઉમરકાથી સ્વાગત કરવા કાન્યકુંભજનો માનવ મહેરામણ હેલે ચડ્યો. પોતાના યુવાન રાજવીએ પ્રથમ યુદ્ધમાં જ અપ્રતિમ વિજય પ્રાપ્ત કરી કાન્યકુંભજનું નામ ઉજાર્યું. તેનો પ્રજાજનોને આનંદ હતો. આ આનંદમાં થોડા ગર્વનું પણ મિશ્રણ હતું, કારણ કે મહારાજ વિશ્વમિત્ર પહેલે જ પ્રસંગે સદગત મહારાજ ગાદીરાજ કરતાંય પરાક્રમમાં આગળ નીકળી ગયા હતા. વિશ્વમિત્રની જગ્યાએ બીજો કોઈ સામાન્ય માનવી હોત તો તેણે કારના દૂત જેવા હહૈયો સામે લડવા જવાને બદલે કોઈ નાના રાજ્ય સામે ચડાઈ કરી હોત અને એ નાના રાજ્ય પર આધિપત્ય જમાવી કાન્યકુંભજમાં પોતાના યશ દુદુંબી વગડાવ્યા હોત. સામાન્ય માણસ સહેલી વાત પહેલાં હાથ ધરે છે, અઘરી વાત સામે ચાલીને હાથ ધરવી તે અસામાન્યતાનું અફરચિહ્ન છે, અને વિશ્વામિત્ર એ સામાન્ય નહોતા. દેખી પેખીને અઘરું કામ પ્રથમ હાથમાં લેતા તેમના જીવનનું પ્રધાન લક્ષણ હતું અસામાન્યતા. 6 વર્ષની 12 વયે તેમણે કાન્યકુંભજના ભલભલા બાણાવરીને માત કર્યા હતા. સેનાધિપતિ ભદ્રાક્ષને પણ મહારાજને રાજ્ય આરોહણ પછી સૌથી પહેલાં યાદ આવ્યા દાસત્વમાં જીવન વિતાવતા દસ્યું. તેમની મુક્તિ કાજે તેઓ રાજ્ય છોડવાની હદ સુધી તૈયાર થયા હતા અને લડવાનું મન થયું ત્યારે મહારાજ વિશ્વમિત્રે પડકાર્યા, હહૈયો, જેમના નામથી ભલભલા રાજ્યો થરથરતા, જેમના નામે રડતા બાળકો છાના રહેતા. મહારાજ વિશ્વમિત્રને દેડકા ડાંભવામાં રસ ન હતો. તેમણે તો જઈને સીધો હાથ નાખ્યો ફણીધરના ભોણમાં અને પહેલે જ ઝપાટે ભીષણ બોરિંગને વશ કરી દીધો. હા, વશ કરી લીધો, દુશ્મનને મિત્ર બનાવી દીધો. વિશ્વમિત્ર લડવા નીકળ્યા તે પહેલાં જે લોકો તેમના દૈવી પ્રેરણા હોવાનું કહેતા હતા તેમને હહૈયો પરના ત્વરિત વિજયથી બહુ ફાવતું આવી ગયું. મહારાજ વિશ્વમિત્રને બદલે તેઓ પોતે વિજય કરી આવ્યા હોય એમ તેઓ જ્યાં ત્યાં કહેતા ફરતા. અમે નહોતું કીધું, અને કેટલાક પરિણામવાદી લોકો જે પહેલાં અશ્રદ્ધા દર્શાવતા હતા તેઓ પણ મહારાજાની સફળતા જોયા પછી તેમની અપાર્થિવ પ્રેરણાની વાતો છૂટથી કરતા થઈ ગયા હતા. એવા લોકોને મન વિશ્વામિત્ર કરતા તેમનો વિજય મહાન હતો. આવા લોકો વિજયને જીવનની ચરમસિદ્ધિ માને છે, પણ એવા લોકો સરળતાપૂર્વક ભૂલી જાય છે કે દરેક સાચા માણસને તેની જિંદગીના ગાળામાં સિદ્ધિ સાંપડી જાય એવું નથી બનતું. અનેક સાચા અને શક્તિશાળી માણસો કારની ગર્તામાં એવા ફેંકાઈ જાય છે કે પછી ઊંચા નથી આવી શકતા. હા, એવા માણસો પાયાના પથ્થર અવશ્ય બને છે, તેમના પગલાની કેડી પણ પડે જ છે. નવી કેડી પાડવાનું મહત્વ જરાય ઓછું નહીં. વિજય ભલે ને ન મળે, વિજેતા રાજવીનો ઉત્સાહ જરા સમ્યો ત્યારે રાજમાતા સરસ્વતીએ એક દિવસ વિશ્વામિત્રને એકાંતમાં બોલાવ્યા. વિશ્વામિત્ર માતાને પ્રણામ કરી બેઠા. માતાએ આશીષ આપી. થોડી પર બેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. માં દીકરો એકમેકની સામે જોતા બેસી રહ્યા. કેમ માં, શો આદેશ છે? છેલ્લે વિશ્વામિત્રે પૂછ્યું. વિશ્વામિત્ર, તારી કીર્તિ પતાકા ચોમેર લહેરાતી જોઈને મને સંતોષ થાય છે, જીવ્યું સાર્થક લાગે છે. માતાએ કોઈ બાબતની પ્રસ્તાવના બાંધતા હોય તે રીતે કહ્યું. માં, એ પ્રતાપ ગુરુજીના શિક્ષણ અને તમારા આશીર્વાદનો છે. વિશ્વામિત્ર હહૈયો પરના વિજય પછી ઉદંડ થવાને બદલે ઉલટા નમ્ર થયા હતા. મારા આશીર્વાદ તો સદાય તારી સાથે છે, પણ વિશ્વામિત્ર, હું ગરડી થઈ છું, હવે કેટલું જીવીશ તેનો મને ભરોસો નથી. મૃત્યુનો મને ભય નથી. આવતીકાલે યમનું પેડું આવતું હોય તો જીવનની બાજી સમેટી લેવાની મારી તૈયારી છે. પણ માં, કીર્તિ પતાકામાંથી યમ ક્યાંથી યાદ આવ્યા? વિશ્વામિત્રે ટીખર કરતા હોય તેમ પૂછ્યું. મૃત્યુ તો સૌએ યાદ રાખવું જોઈએ ને. રાજમાતા મીઠું મરક્યા. હા, માનવીને માથે સતત મોતનો ભય ઊભો છે તે અવશ્ય યાદ રાખવા જેવું. પણ અત્યારે તો તમે જે વાત કરી તેમાં જીવન અને મૃત્યુનું ગહન તત્વજ્ઞાન સમજાવવાનો આશય હોય તેવું ન લાગ્યું. તમારા મનમાં કોઈ જુદી વાત રમતી હોય એમ લાગે છે. વિશ્વામિત્રે માતાનો મનોભાવ પારખ્યો હોય તેમ કહ્યું. હા વિશ્વામિત્ર, તું ઘણો કુશળ છે. તારી અટકર ખોટી નથી. જીવનના અંતની વાત મેં સહેતુક કરી છે. એ કહેવા જ મેં તને બોલાવ્યો છે. માં, તમારા મનમાં જે કંઈ હોય તે નિશંકપણે કહી નાખો. કોઈ પણ વાત કરતા પહેલાં તમારે પ્રસ્તાવના બાંધવાની જરૂર ન હોય. વિશ્વામિત્ર, મહર્ષિ ભૃગુજીની કૃપાથી તું અમને મોટી વયે સાંપડ્યો. ઓહો, એ દિવસોમાં તારા પિતાને હું કેવા આનંદમાં રહેતા. કૌશિક વંશનો વેલો ચાલુ રાખવાની અમારી ઝંખના હતી. અમારા પૂરતી એ ઝંખના ફરી. હવે તું પરણે ને, તારે ત્યાં બાળકો હોય એ જોવા હું અધીરી થઈ છું. માં, મારે હજી બે ચાર મોટા યુદ્ધ કરવાના બાકી છે. એ પતી જાય તે પછી તમારી અધીરાઈની વાત કરીએ. તો મેં તને કહ્યું ને, વાર્ધક્ય મને ઘેરી વર્યું છે. મૃત્યુ ગમે તે ઘડીએ મને તેના સંકજામાં લઈ લે. તારા યુદ્ધ ભલે ચાલ્યા કરે, એ રાજધર્મ છે, પણ મારે તને પરણાવવો છે. કંઈ નક્કી કરી રાખ્યું છે? માં, વિશ્વામિત્ર હસ્યા. ના પુત્ર, હજી કાંઈ નક્કી નથી કર્યું, પણ હવે એ બાબતનો નિર્ણય કરવામાં વિલંબ નથી કરવો. માં, તમારી ઈચ્છાનો હું અનાદર નહીં કરું, પણ કોઈ બાબતમાં ઉતાવળ શા માટે કરવી? અત્યારે ને અત્યારે આ ઘડીએ તારા લગ્ન કરવાનું હું નથી કહેતી, પણ હું એ દિશામાં વિચારતી થઈ છું અને તું પણ વિચારતો થા એમ ઈચ્છું છું. વિશ્વામિત્રે માતાની ઈચ્છા મુજબ લગ્ન કર્યું. પ્રજાને પીડનાર રાજવીઓ સામેના વિશ્વામિત્રના યુદ્ધ ચાલુ રહ્યા. તેમને મન પ્રજાનું હિત સર્વોપરી હતું. મહારાજ વિશ્વામિત્રને ત્યાં પુત્ર થયો તે જોયા પછી રાજમાતા સરસ્વતીએ દેહ છોડ્યો. એકના એક પુત્રની આડીવાડી વચ્ચે મરતા રાજમાતાનું મન ભર્યું ભર્યું હતું. કાન્યકુંભજનું રાજ્ય આદર્શ ગણાતું. પ્રજા પોતાના રાજવી પર વારી જ હતી. મહારાજ વિશ્વામિત્રે કાન્યકુંભજનું રાજ્ય કેટલા વર્ષ પર્યંત કર્યું, કેટલી રાણીઓ પરણ્યા, કેટલા સંતાનોના પિતા થયા, કેટલા જુલમી રાજાઓને નમાવ્યા, આ બધું જાણવા જેવું હોવા છતાં તેમાંથી સાચા વિશ્વામિત્રનો પરિચય મળે તેમ નથી. વિશ્વામિત્રે ખાધું પીધું ને રાજ કીધું એટલું જ કર્યું હોત તો તેમની ગણના ઇતિહાસના મહાન રાજવીઓમાં થાત, પણ વિશ્વામિત્ર માત્ર રાજવી થવા સર્જાયા નહોતા. વિશ્વામિત્ર મહાન રાજવીઓ કરતાં એ મહાન છે, કારણ કે તેમણે સામ્રાજ્ય નહીં પણ સંસ્કૃતિની સ્થાપનાને પોતાનું જીવન કાર્ય માન્યું. એ કાર્યની સિદ્ધિ અર્થે તેમણે ત્યાગ કર્યો, દુઃખ ભોગવ્યા, તપ કર્યા, અનેકવિધ યાતનાઓની વચ્ચે પણ તેમણે પોતાની શ્રદ્ધાનો દીવો ઝંખાવવા ન દીધો, અને પરિણામે આ ત્યાગ તપને સિદ્ધિની વાત એ જ વિશ્વામિત્રના ચારિત્ર્યનું સાચું નિરૂપણ છે. રાજવી વિશ્વામિત્ર કરતાં સંસ્કૃતિ સર્જક વિશ્વામિત્ર ક્યાંય આગળ નીકળી ગયા તેની આ કથા છે.